તારીખ 16/10/1982, પરમાગમ સાર, બોલ નંબર 77 અને 78 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 5.
એ રીતે શરૂઆત કરે છે ગુરુદેવ, મારે તારે સુખી થવું છે ને, સુખી થવા માટે તું જે કાંઈ પ્રયત્ન કરે છો તેમાં તો તને સુખની પ્રાપ્તિ થતી નથી. જો ખરેખર તારે સુખી થવું હોય તો સુખ અને જ્ઞાનથી ભરેલી જે વસ્તુ છે આત્મા પોતે તારું સ્વરૂપ છે તેની સન્મુખ તું થા. આ એક જ પ્રકાર છે સુખી થવાનો, બીજો કોઈ સુખી થવાનો પ્રકાર નથી. બહુ 13 નંબરનો આ કોર્સ છે, બહુ સારો કોર્સ છે. શાસ્ત્ર ભણવાની અટક નથી આમાં છે. 13 નંબરમાં આત્માનુભૂતિ કે શુદ્ધ નયાત્મકાયા એ છે. 15 ગાથા, 14 અને 15 ગાથાની વચ્ચે 14 ગાથા પૂરી થયા પછી અને 15મી ગાથા શરૂ કરતા પહેલા આચાર્યદેવે આ કળશ લીધો છે કે આત્માનુભૂતિ કે શુદ્ધ નયાત્મકાયા જ્ઞાનાનુભૂતિ કિલેતિ બુદ્ધવા. આત્માનમ આત્મની નિવેશ સુનિષ્કૃતમ એકોસ્થી નિત્યમ અવબોધ ઘન સમંતા. નિવેશ એટલે પ્રવેશ એવો અર્થ થાય છે. નિત્યમ સમંતા અવબોધ પ્રવિષ્ટ થઈને, નિવેશ એટલે પ્રવિષ્ટ થઈને, પોતે પોતામાં જ પ્રવિષ્ટ થઈને જે આત્માનો અનુભવ છે એ શુદ્ધનયપૂર્વક થાય છે. શુદ્ધનય આપણે કા કહ્યું ને, શુદ્ધનયપૂર્વક થાય છે. અર્થાત શુદ્ધ વસ્તુ જેવી છે તેવી અનુભવમાં આવે છે તે આત્માનુભૂતિ છે, અને આત્માનુભૂતિ છે તે જ નિશ્ચયથી જ્ઞાનાનુભૂતિ છે એમ જાણીને, એમ સ્વીકારીને શુદ્ધાત્માનો અનુભવ કર અથવા જ્ઞાનનો અનુભવ કર એમ કહેવામાં આવે છે. જ્ઞાનનો અનુભવ અને આત્માનો અનુભવ એક જ છે, નામ ભેદ છે, ભાવ ભેદ નથી, વસ્તુ ભેદ નથી એમ કહેવાય છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે, આત્માનુભવ મોક્ષનો માર્ગ છે એમ સ્થાપ્યું ત્યાં આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે જ્ઞાન તો દ્વાદશાંગનું જ્ઞાન તેને પણ જ્ઞાન કહેવામાં આવે છે. તો એ જ્ઞાન છે કે દ્વાદશાંગનું જ્ઞાન કોઈ, દ્વાદશાંગ જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે એમ કોઈ જાણશે એવો કોઈ સંશય કરશે તેને સમાધાન આ માટે છે કે દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે. વિકલ્પ કક્ષામાં લઈ લીધો, દ્વાદશાંગનું જ્ઞાન પણ વિકલ્પ છે અને તે વિકલ્પમાં પણ એમ ઉપદેશ છે, તે વિકલ્પમાં પણ એવું ફરમાન છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષનો માર્ગ છે એવું ફરમાન છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતા શાસ્ત્ર ભણવાની કાંઈ અટક નથી, અથવા અનુભવીને એને શાસ્ત્ર વાંચ્યું છે કે નહીં એનું બંધન નથી, અનુભવીને એનું બંધન નથી. કોઈ વખત ગુરુદેવશ્રીની સમક્ષ ચર્ચા ચાલતી ત્યારે એ વિચાર આવતો, ગુરુદેવશ્રીએ કાંઈ કહ્યું હોય પછી બહારના કોઈ વિદ્વાન અખબાર બધા આવે ધાર્મિક અખબાર એમાં ચર્ચા કાઢે કે કાનજી સ્વામી આમ કહે છે પણ શાસ્ત્રમાં એનો આધાર ક્યાં મળે છે એવી કોઈ વાત ચાલતી ત્યારે એ વિચાર આવતો કે અનુભવીને શાસ્ત્રનું બંધન ક્યાં આવ્યું છે ત્યારે એમ વિચાર આવતો. એમના શ્રીમુખેથી નીકળ્યું એ જ શાસ્ત્ર છે, નાનીના મુખેથી નીકળ્યું તે આગમ જ છે, તે શાસ્ત્ર જ છે. એને શાસ્ત્રનો પછી આધાર જોઈએ એ વાત કાંઈ ગોતવા જેવી કે એની પાછળ જવા જેવી હું નથી કે એમને કહ્યું એનો કાંઈ શાસ્ત્ર આધાર મળે છે એ વાત વિચારવા લાયક નથી. કેમ કે એ ખુદ આત્મામાંથી નીકળેલી ચીજ એ સ્વયં આગમ જ છે, પછી એને શાસ્ત્રના આધારનું બંધન રહેતું. લખનારને પૂછનારને ખ્યાલ ન હોય ક્યાંય ને ક્યાંય આધાર મળી રહે અને ન મળે તો પણ તે આગમ જ છે. શ્રીમદજી તો પોતે લખતા પત્રમાં કે અમે આ કહ્યું છે તે આગમ છે, આગમમાંથી આ વાત મળી રહેશે, કદાચ ન મળે તો અમે કહ્યું છે તે આગમ છે એમ જ માનજો. તે હું ચોખ્ખું લખતા અને એ વાત એમ જ છે. જીવની શ્રુત જ્ઞાનમાં ભાષે છે, કેવળ જ્ઞાન તુલ્ય ભાષે છે. જેમ કેવળ જ્ઞાનમાં જણાવેલું અફર છે, ફરતું નથી, એવું જ અહીંયા અનુભવ સહિતના શ્રુત જ્ઞાનમાં, અનુભૂતિ રૂપ શ્રુત જ્ઞાનમાં જે આવ્યું તે કેવળ જ્ઞાન તુલ્ય હોય છે. એ શ્રીમદજીના વિષયમાં કાંઈ વાત ચાલી હતી ત્યારે ગુરુદેવશ્રી એવી વાત કરી હતી, કોઈ શંકા કરી હતી કે આમ કહે છે શ્રીમદજી કે અમારે હવે એક જ ભાવ છે, એક અવતારી છીએ. તો એમને તો મોટી શ્રુત જ્ઞાન હતું, અવધિ મનોપર્ય કે કેવળ તો નહોતું. તો આ વાત કેટલી સાચી માનવી ત્યારે ગુરુદેવશ્રી એમ કહી લો આપણે મારી ઉપસ્થિતિમાં ચર્ચા ચાલે છે. જેવું શ્રુત જ્ઞાનમાં આવે, કેવળ જ્ઞાનમાં આવે, એવું જ શ્રુત જ્ઞાનમાં આવે છે. એવી શ્રુત જ્ઞાનની નિર્મળતામાં આવી વાત ભાષે ત્યારે જ જ્ઞાની પોતાને વિશે આવી વાત પ્રસિદ્ધ કરે. કેવળ જ્ઞાન જેવું ભાષું હોય ત્યારે એ પ્રસિદ્ધ કરે છે, નહીતર એ વાતને એવી વાતને પ્રસિદ્ધ કરતા નથી. કેમ કે કોઈ તો એને ઉલટા દ્રષ્ટિકોણથી આત્મશ્લાઘામાં લઈ જાય કે આ તો આત્મ પ્રશંસાની વાત છે, પોતાની પ્રશંસા કરવા માટે વાત છે. જેમાં જાતિ સ્મરણ ને બીજી ત્રીજી વાતમાં એવો આક્ષેપ આવે છે ને, કહે છે કે એવું છે નહીં. આત્મ પ્રશંસા જ્ઞાની ને રૂચતી નથી અને એનો રૂચિનો વિષય પણ નથી. આત્મિક ગુણ છે એનો રૂચિનો વિષય છે અને એને તો એ પ્રસિદ્ધ કરી જ રહ્યા છે. અંતર્મુખની સ્વભાવની સ્પર્શના દ્વારા એ ગુણોને તો વ્યક્ત કરી જ રહ્યા છે, પછી એની રૂચિમાં પડેલા ને એની પ્રશંસા નિંદાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, એનાથી નિરપેક્ષ છે. શુદ્ધાત્માનુભૂતિ થતા શાસ્ત્ર ભણવાની કાંઈ અટક નથી, એટલે એને કોઈ બંધન નથી. એમ ન કહી શકાય કે ફલાણા જ્ઞાની અનુભવી તો છે પણ એમને શાસ્ત્ર ક્યાં ક્યાંય વાંચ્યા છે અને શાસ્ત્રની ક્યાં કાંઈ ખબર છે એમને. કહે છે કે એ બંધન, એવું સર્ટિફિકેટ મેળવવાનું જ્ઞાનીને માટે જરૂરી નથી એમ છે.
ભૂલ
સ્વતત્વમાં ભૂલ નથી, સૂક્ષ્માતે સૂક્ષ્મ એવો જે આત્મ સ્વભાવ, એ આત્મ સ્વભાવને ગ્રહણ કરવા સુધીનો પોતાપણે પ્રત્યક્ષ અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં અનુભૂતિમાં લેવા સુધીનું કાર્ય જેનું થયું એની ભૂલ જોવાનો પ્રશ્ન રહેતો નથી. અને તે ભૂલ કાઢનાર પાછા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીઓ હોય છે, જ્ઞાનીને તો ભૂલ દેખાતી નથી, પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવો ભ્રમણાથી અને વર્તમાન વર્તતા ક્ષયોક્ષમના મદથી અભિમાનથી જ્ઞાનીની પણ ભૂલ કાઢે. જો શાસ્ત્રમાં આયા લેખું છે તમે જ્ઞાની માનો છો તે આમ કહે છે, કે એ વાત જ્ઞાનીને બંધનરૂપ લાગુ પડતી નથી, જ્ઞાનીને એનું બંધન નથી. જાણ કષ્ટિકાકારે આ વાત કાઢી છે, મૂળમાં એવી વાતો નથી લખી, પણ એમણે પોતે પોતાના અનુભવથી અને સ્વતંત્ર પોતાની યોગ્યતાથી આવી વાતો કાઢી છે. કળશમાંથી પોતાની સ્વતંત્ર તૈયારીમાંથી કાઢી છે. એ કોઈ નંબરના કળશ ઉપરના પ્રવચનોમાંથી આ ત્રણ બોલ છે, 77, 78 અને 79. કહે છે કે સુખી થવું હોય તો તું શાસ્ત્રનું અધ્યયન કરજે એમ નથી કહ્યું. ઠીક, શાસ્ત્રનું પઠન કરજે, શાસ્ત્ર કંઠસ્થ કરજે, મુખપાઠે કરજે, કે તું બીજી કોઈ ક્રિયા કરજે એવું કાંઈ ન કહ્યું.
બરાબર,
જેને સુખી થવું હોય તેને કહે છે કે શુદ્ધ ચૈતન વસ્તુ છે જે આત્મા, શુદ્ધ ચૈતન વસ્તુ છે એ પેલી થાપવાની વાત છે. આ તો છે, તું માન ન માન, પણ વસ્તુ તો જે શુદ્ધ ચૈતન સ્વરૂપે છે તે છે જ ને, છે જ. તે શુદ્ધ ચૈતન વસ્તુ સર્વાંગ, એના સર્વાંગોમાં સર્વ પ્રદેશોમાં જ્ઞાનથી ભરેલી છે, અનંત ગુણથી ભરેલી છે, અનંત સ્વભાવથી ભરેલી છે, છતાં જ્ઞાનાનુભૂતિનો આ કળશ છે એટલે એમ કે છે કે જ્ઞાનથી ભરેલી છે. આને આ ગ્રંથમાં એ બોલ ખેંચેલો છે કે સ્વપણે વેદાતું જ્ઞાન તે જ આત્મા છે.
બરોબર,
પર્યાય છે કે આત્મા છે કે તે જ આત્મા છે. 733 નંબર છે. પરબ્રહ્મ તરફની વૃત્તિ, પરબ્રહ્મ તરફની વૃત્તિ અશુભ હો કે શુભ, તે આત્મા નથી, અનાત્મા છે. રાગ ન લીધો, કોઈ પણ ગુણની પર્યાય વર્તતી હોય, ભલે જ્ઞાનની પર્યાય ખુદ વર્તતી હોય, પણ પરબ્રહ્મ તરફની તે વર્તમાન વર્તતી વૃત્તિ આત્મા નથી. શુભ રાગ ને અશુભ રાગ તો આત્મા નથી જ, પણ બીજા કોઈ ગુણના પરિણામ તે આત્મા નથી. હવે કે છે કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. બહુ સરસ ટુકડાયો છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન એ તો પર્યાય છે, પણ અનુભવાતું લીધું છે ને તો અનુભવમાં તો પર્યાય આવે ને. એ સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. હવે આ જ્ઞાનનો અનુભવ તો સર્વ સામાન્યપણે સર્વ જીવોને થઈ રહ્યો છે, એનું ધ્યાન એના ઉપર નથી એટલે ખબર નથી. જો એનું ધ્યાન જાય ને એ સ્વપણે અનુભવાય તો એને જ આત્મા કહેવામાં આવે છે. એ જ જ્ઞાનાનુભૂતિ છે, એ જ આત્માનુભૂતિ છે, અને એને શાસ્ત્ર જ્ઞાનનું કોઈ બંધન છે
નહીં.
શાસ્ત્ર જ્ઞાનની લાંબી ચોડી તમામ પ્રકારની પરીક્ષામાંથી મુક્તિ આપણે આ
મુક્તિ મળે ને
કક્ષામાં, પહેલો વર્ગ, બીજો વર્ગ, ત્રીજો વર્ગ, અમુક વર્ગ ને પછી એની પરીક્ષા એ બધી આત્મામાં લેવામાં આવે છે. એમાં સવાલના જવાબ સાચા હોય તો પાસ થાય, અને સવાલના જવાબ સાચા ન હોય તો પાસ ન થાય. આ મુક્તિ આપે છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, અને એ આત્માનુભૂતિ એ જ્ઞાનાનુભૂતિ, ને જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે. આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે. આત્માના અનુભવની આ કળા તે જ સાચી કળા છે. તેનો વારંવાર અભ્યાસ કરવા જેવું છે. અહીંયા પણ લે છે કે દુઃખથી છૂટવું હોય અને સુખી થવું હોય તો પરભાવથી ભિન્ન આત્માને જાણીને તેનો જ અભ્યાસ, તેના જ અનુભવનો અભ્યાસ કરવા જેવો છે. શાસ્ત્રનો અભ્યાસ કરવા જેવો છે એમ નથી કહેતા, અનુભવનો અભ્યાસ કરવા જેવો છે. એમાંથી લીધું છે પ્રવચન સાગર ના મોટી સાર ને પણ પ્રવચન સાગર પણ પ્રવચન સાગર નામનું એક સિલેક્શન નો એક ગ્રંથ બહાર પાડેલો છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. જેને રીત શીખવી છે અનુભવની કળાની, એને માટે આ બહુ સહેલું પડેલું છે. જ્ઞાનને સ્વપણે અનુભવમાં નામ સ્વસંવેદનમાં લેવામાં આવે તો તે આત્મા એને હાથમાં આવી ગયો, અને એને મોક્ષ પ્રાપ્તિની મોક્ષ કળા એના હાથમાં આવી ગઈ. આટલું ટૂંકું છે, બહુ ટૂંકું છે. અભેદ છે ને, ભેદમાં લાંબો લાંબો વિસ્તાર થાય. અભેદમાં ક્યાં વિસ્તાર છે? અભેદમાં તો અભેદ વેદન છે, અને અભેદ વેદન જેટલું તારતમ્યપણે વિકાસ પામે એટલો એ વેદનમાં વેદનમાં જ ઊંડો જાય છે. લાંબો પળો ઉપયોગ પ્રસરતો નથી, પણ અંદર સર્વાંશ જે અસંખ્ય પ્રદેશ છે આત્માના, એમાં ને એમાં જે વેદનમાં જ ઊંડો ઉતરે છે. સુખી ધ્યાનની શ્રેણી સુધી છે કે શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે સર્વાંગ જ્ઞાનથી ભરેલી છે. પ્રદેશે પ્રદેશે અપરિમિત જ્ઞાન સ્વભાવથી ભરેલી છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયથી પણ અનંત ગુણ સામર્થ્ય છે જેનું, એવા એટલા જ્ઞાનથી ભરેલી છે. આત્મ વસ્તુ શરીરના સંગમાં રહેલું ચૈતન તત્વ છે, શુદ્ધ ચૈતન તત્વ. આવા જ્ઞાનથી ભરેલી છે, આટલા જ્ઞાનથી ભરેલી છે. તેની સન્મુખ થવું, જ્ઞાનમાં તેને પ્રત્યક્ષ કરવું, તે સુખી થવાનો માર્ગ છે. એની સન્મુખ થતા સુખનો, આત્મિક સુખનો અનુભવ થાય છે. આ સિવાય જગતમાં કોઈ પ્રાણીને સુખનો અનુભવ જ નથી. કલ્પિત સુખનો અનુભવ હોય તો એ ખરેખર સુખ નથી, પણ દુઃખનો અનુભવ છે. માયનો છે એને સુખનો અનુભવ. કહે છે કે સ્વરૂપ સન્મુખ થવું, અનંત ગુણમય સ્વરૂપની સન્મુખ થવું, તે સુખી થવાનો માર્ગ છે. તેને ધર્મ કહેવામાં આવે છે. એ ધર્મ છે. નામ ઉપેક્ષાએ તેનું નામ જૈન ધર્મ એવું પાડવામાં આવ્યું છે. કેમ કે તે કાળમાં બીજા વિભાવ અને વિકાર ઉપર તેનો વિજય છે. કોઈ બીજા વિભાવ વિકારમાં એ ખેંચાતો નથી. વિભાવના પ્રવાહમાંથી બહાર આવીને અનુભવ કરે છે. એ પ્રવાહમાંથી છૂટીને અનુભવ કરે છે. એટલે એને જીત્યો, જૈન થયો, જીત્યો એમ કહેવામાં આવે છે. કે સમુદ્રની અંદર તોફાન હોય અને ઊંધી દિશામાં હાણ મધદરિયે ખેંચાતું હોય, હલેસા મારી મારીને કાંઠે લાવે, તો એ તોફાનની સામે જીત્યો કહેવાય. એમ અનાદિના વિભાવથી બહાર નીકળે છે, વિભાવના તોફાનમાંથી બહાર નીકળે છે, સંસારનો દરિયો તરીને કાંઠે આવે છે પ્રથમ ચોથા ગુણ સ્થાને, ત્યારે એને જૈન કહેવામાં આવે છે. એમ તો કરણલબ્ધિમાં જીન કયા છે, ભગવ કાર્ય તો કરણલબ્ધિમાં જીન કયા છે, ચોથા ગુણ સ્થાન પહેલાની દિશા નજીકની, એમાં એને જીન કહી દીધા. કેમ કે અપૂર્વ કરણ કર્યું. કોઈ પહેલાના કાળમાં એવી અપૂર્વ દશામાં જીવ આવ્યો નથી, એવી દશામાં આવ્યો છે. અબુદ્ધિપૂર્વકના પરિણામ સૂક્ષ્મ છે. સર્વજ્ઞાનથી ભરેલી ચૈતન વસ્તુમાં રહેતા શુદ્ધતા થાય છે. એમાં પણ ફરીને લીધું, સર્વાંગ્ઞાનથી ભરેલી, સર્વાંગ્ઞાનથી ભરેલી. આ પ્રવચન ચાલે છે જ્ઞાનાનુભૂતિને. એટલે વસ્તુને જ એમ જોવે છે કે પ્રદેશે પ્રદેશે સર્વાંગ સર્વ પ્રદેશે જ્ઞાનથી ભરેલી વસ્તુ છે. કેટલું જ્ઞાન ભર્યું છે કે જેની હદ નથી એટલું જ્ઞાન ભર્યું છે. એવા જ્ઞાનથી પ્રદેશે પ્રદેશે અનંત 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 જ્ઞાનથી ભરેલી વસ્તુ છે. એમાં રહેતા એ હું છું એમ, એમાં રહેતા એટલે એ હું છું એમ, એમાં જ્યાં પોતે ભાવથી રહ્યો. વસ્તુ તો વસ્તુમાં જ રહેલી છે, પણ એનો ભાવ બીજામાં જતો હતો કે આ શરીર તે હું છું, આ રાગ તે હું છું, અને એ સિવાયના સંયોગોમાં એ રહેતો હતો. શું કહે છે, હું તો શરીરમાં રહું છું, હું તો ઘરમાં બંગલામાં રહું છું, હું મંદિરમાં રહું છું. સર્વાંગ જ્ઞાનથી ભરેલી જે વસ્તુ છે એમાં રહે, ભાવથી એમાં રહેતા શુદ્ધતા થાય છે. આમ લીધું છે. એ રીતે સર્વાંગ જ્ઞાનથી ભરેલી વસ્તુમાં રહેતા રહેતાનો આવો અર્થ છે કે પોતાના હોવાપણાનો, પોતાની હૈયાતીનો અનુભવ થવો. સર્વાંગ જ્ઞાનથી ભરેલી શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં પોતાની હૈયાતીનો અનુભવ થવો, એને એ શુદ્ધ ચૈતન્યમાં રહો એમ કહેવામાં આવે છે. અને એમ રહેતા શુદ્ધતા થાય છે, રાગાદી મલિનતાનો અભાવ થાય છે, દોષની સર્વ પ્રકારની દોષની મલિનતાનો સમ્યકપણે નાશ થાય છે. નાશ થાય છે નહીં, સમ્યકપણે એનો નાશ થાય છે. અને સુખાદી ગુણોની ઉત્પત્તિ થાય છે. શુદ્ધ ચૈતન્યમાં રહેતા અશુદ્ધતા થાય છે અને અશુદ્ધતાનો નાશ થાય છે. યોગનું કંપનરૂપ અશુદ્ધતા 13મા ગુણ સ્થાન સુધી છે. અરહંત પરમાત્માને સદેહે પરમાત્મ દિશા વર્તે છે તો પણ યોગના કંપનની અશુદ્ધતા ત્યાં વર્તે છે, તેથી એને અસિદ્ધત્વ કહેવામાં આવ્યું છે. સિદ્ધ દશા નથી ત્યાં, અસિદ્ધત્વનો છે ત્યાં. એ પણ સર્વાંગાંગથી જે ભરેલી વસ્તુ છે તેના અનુભવમાં એનો પણ નાશ થાય છે, એ પ્રકારના અનુભવનો પણ નાશ થાય છે. ત્યાં ફેરફાર છે, છૂટી ગયા આગળ પાછળ. અને તેનું નામ અશુદ્ધતાનો નાશ થાય છે, તેનું નામ પોતાનું હિત એટલે કે કલ્યાણ છે. જે અશુદ્ધતામાં છે તે દોષમાં છે, તે અહિતમાં છે, તેને અકલ્યાણ ભાવ કહેવામાં આવે છે. દોષમાં પોતાનું સ્વરૂપ જીવને કલ્પાય છે, કલ્પના થાય છે કે હું રાગ વાળો છું, હું સંસારી છું, ફલાણો છું, ને રાગાદી પ્રકૃતિ આવી પ્રકૃતિ તે મારો સ્વભાવ છે, તે વાળો છું, એવી જે કલ્પના છે દોષ સહિત એ પરિભ્રમણનું મૂળ છે, ભવભ્રમણનું એ મૂળ છે. આમાં લીધું છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં. રાગાદીથી રહિત હોવા છતાં, સર્વ દોષથી આત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય વસ્તુ રહિત હોવા છતાં તેને સહિત માનવી તે જ ભવભ્રમણનું કારણ છે, મૂળ છે. એવી વાત લીધી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે. એવમ અયમ એ રીતે આ આત્મા કર્મ કૃતૈહિ ભાવૈહિ, કર્મોથી કરાયેલા કર્મોના નિમિત્તે જેના કર્મોની જાણ પડી છે, એવા કર્મકૃતિ ભાવૈહી રાગાદી અથવા શરીરાદી ભાવોથી અસમાહિતો અપી અસંયુક્ત, સંયુક્ત ન હોવા છતાં અસંયુક્ત હોવા છતાં પણ બાલિશાણામ યુક્ત એવ, બાલિશ જીવો છે, મૂર્ખ કહેવા હોય, બાળક બુદ્ધિ કહેવા હોય તેને બાલિશ કહેવામાં આવે. એ શબ્દ તો પ્રચલિત છે હિન્દી ગુજરાતીમાં, પ્રચલિત છે બાલિશ શબ્દ. તો બાલિશાનામ યુક્ત જીવ, બાળક જેવા અજ્ઞાની જીવોને તે સંયુક્ત જીવો પ્રતિભાતી પ્રતિભાસે છે, એને લાગે છે, એને એવું લાગે છે, એવું ભાસે છે કે હું રાગમય થઈ ગયો છું, આખે આખો હું રાગમાં હું તરબો છું, એવી આમ દશા એવી ધરે છે રાગમાં એકાકાર થઈને કે એને એમ લાગે છે કે બસ હું સર્વાંગ રાગમય છું, ક્રોધમય છું, દોષમય છું. એવું જે ભાસે છે તેવું જે તેનો પ્રતિભાસ છે, સપ્રતિભાસ ખલુ ખરેખર ભવબીજમ સંસારના બીજરૂપ છે. આવો જે દોષનો સ્વપણે અનુભવ, રાગાદીનો સ્વપણે અનુભવ તે ભવના બીજરૂપ છે. નિર્ભેળ ભિન્ન જ્ઞાનનો સ્વપણે અનુભવ તે મોક્ષની કળા છે, તે આત્મા છે. આ ભવબીજની કળા છે, ઓલી મોક્ષની કળા છે. સામે સામે છે બરોબર. બહુ પણ સારો ધ્વનિ છે. સર્વાંગ જ્ઞાન થી ભરેલી, બહુ ટોન બહુ સારો આવ્યો છે. સર્વાંગ પ્રકારની અશુદ્ધતાના પરિણામની જે સ્થિતિ પડે છે, બંધન થાય છે. જેમ કે એક મેલ લખાય ને, આખો દિવસ વેપાર ચાલે, એમાં પૈસા આવે ને જાય, પૈસા આવે ને જાય,
બરોબર લખાય, મોટો
જમે ને ઉધાર, જમે ને ઉધાર, એમાં એન્ટ્રી પીડ્યા કરે, તુરંત અમુક પડી હોય બેલેન્સ, પછી આવે ને જાય, આવે ને જાય, હાંજે પાછો તુરંત બંધ થાય કે હવે શું ટોટલ સરવાળો શું, આનો બચું કેટલું. એમ આખી જિંદગી શુભ ને અશુભ ની એન્ટ્રી પીડ્યા કરે છે અંદર આત્મામાં. પછી જેમ તુરંત એક વખત આવે એમ આવ્યું છે, એક વખત બંધાય, એનો જે ટોટલ છે ને એ બધી સામી સામી એન્ટ્રી પડી ને પછી એક આયુષ ની એન્ટ્રી પડે છે, નવો ભવ, નવા ભવ નો બંધ પડે છે. એ એન્ટ્રી નું નાશ કરે એવું આ પરિણામ છે એમ. કેમ ભલે જ્ઞાની ને શુભાશુભ પરિણામ થાય છે, પણ એને નવા ભવ થાય એ પ્રકારનું મૂળ એનું કપાઈ ગયું છે. એક બે થાય છે અને પછી ગણતા નથી, એક બે ચાર થાય અને પછી ગણતા નથી, એ તો નહીં થવા બરાબર છે. કેમ કે એમાં એને સ્વપ્ન રહ્યું નથી, વર્તમાન ભાવમાં સ્વપ્ન રહ્યું નથી, પછી કોઈ ભવિષ્યના કોઈ એક બે ત્રણ હોય તો એમાં પણ એને સ્વપ્ન તો છે નહીં, અત્યારે નથી તો ભાઈ ભવિષ્યનો પ્રશ્ન પ્રશ્ન રહેતો એટલે એને નથી એમ ગણવામાં આવે છે. પણ જેને એની સાથે એકત્વની ગ્રંથિ ગાંઠ છે, એનું કારણ એને પોતાને દોષમાં એકતા છે, દોષનો પક્ષ છે, દોષની એકતા છે, તેથી એનું ફળ સંસાર છે અથવા પરિભ્રમણ છે, એ આત્માને મોટામાં મોટું અકલ્યાણનું કારણ ગણવામાં આવ્યું છે. પરિભ્રમણનું જે મૂળ છે, મિથ્યા દર્શનની ગ્રંથિ અથવા રાગાદી પરભાવ સાથેની એકપણાની ગાંઠ, એ મોટામાં મોટું અકલ્યાણ છે. અશુભ ભાવનો બંધ ને શુભ ભાવનો બંધ, બંધ નહીં પડવા, નહીં પડવાનું શું કારણ છે? ભાવ કરે ને, ભાવે તો બંધાણો. જે પ્રકારનો એને શુભ કે અશુભ રાગ છે એમાં પોતે હું પણ તો બંધાણો, ભાવે બંધાણો છે, એ ભાવ બંધ છે, દ્રવ બંધ નિમિત્ત તરીકે લાગુ થાય છે. બાકી મૂળ ભાવ બંધ તો તે વખતે સ્વયં પોતે પરિણમે છે ભાવ બંધ રૂપે. બહારની મન વચન કાયાની ક્રિયા થાય કે ન થાય, મનની ક્રિયા તો થઈ જ જાય છે, પણ વચનની અને શરીરની ક્રિયા થાય કે ન થાય, પણ બંધ તો એને થાય થાય ને થાય છે. ઊંઘમાં સ્વપ્નમાં ભાવ થાય તો પણ એનો જીવનો ભાવ છે ને, સ્વપ્નનો ભાવ છે, જીવનો પરિણામ છે, એને બંધ થાય થાય ને થાય, એ જીવનો અશુદ્ધ પરિણામ છે. સ્વપ્ન છે એ જીવનો અશુદ્ધ પરિણામ છે, એમાં પણ એને બંધ થાય છે. આમ છે દોષ કરે ત્યારે પણ એ વેદનામાં છે, શરીર તે હું એવી વેદનામાં છે, આ શરીર તે હું છું એમ એને છે, બરાબર બંધન ચાલુ છે. શુદ્ધ ચૈતન વસ્તુ, સર્વાંગ જ્ઞાન થી ભરેલી શુદ્ધ ચૈતન વસ્તુ ભાવે એમાં રહેતા શુદ્ધતા થાય છે અને અશુદ્ધતા નો
નાશ થાય છે.
બધા મનુષ્ય પૂર્વ ના કાળ માં તીર્થંકરો અને બીજા મનુષ્યો મનુષ્ય આવી મોટા હતા. દેવલોક માં તો એવું છે કે જે તે દેવલોક ના ઉપર ના સ્થાન છે સ્વર્ગ માં ત્યાં એના જ્યાં ત્યાં જે તે જીવો જે તે આયુષ અનુસાર ઉપજે છે. કોઈ તેત્રી સાગર નો સરવાર સુધી નો દેવ કઈ નીચેના દેવલોક માં ન ઉપજે. એ આયુષ બાંધે એને અનુસાર જ એના સ્થાન માં જાય. ત્યાં જુદી જુદી જુદા જુદા સ્થાન છે સોળ સ્વર્ગ અને ઉપર પાંચ અનુતર વિમાન. નીચેના સ્વર્ગમાં ઓછી આયુષ છે, પછી જેમ જેમ ઉપરના સ્વર્ગમાં જાય છે એમ એની આયુષની સ્થિતિ પણ લાંબી હોય છે. એવી રીતે છે, જેને જેટલું આયુષ પડે એ અનુસાર એનું સ્થાન પણ ત્યાં નક્કી થાય. એવી રીતે છે, એટલે ત્યાં કાળ અનુસાર કોઈ વધઘટનો સવાલ નથી, ત્યાં સ્થાન અનુસાર સ્થળ અનુસાર આયુષ છે. એવું જ નારકીમાં છે. ઉપરની નારકીમાં ઓછા આયુષ વાળા છે અને નીચેની નારકીમાં વધુ આયુષ વાળા છે. પહેલી નારકી કરતા બીજી નારકી નીચે છે એમાં વધારે આયુષ હોય, બીજી કરતા ત્રીજીમાં પડેલાને વધારે આયુષ લાંબુ હોય, ચોથીમાં અહીંથી લાંબુ, પાંચમીમાં અહીંથી લાંબુ, છઠ્ઠીમાં અહીંથી લાંબુ, સાતમી તેત્રીસ સાગર નું આયુષ. ઉત્કૃષ્ટ દેવ નું તેત્રીસ સાગર નું છે આયુષ, એ નીચે સાતમી નારકી નું તેત્રીસ સાગર નું આયુષ છે. ક્યાંય સ્થાન અનુસાર આયુષ છે. દેવમાં ને નારક સામે સામે ગતિ છે, પણ શુભ ના વિભાગ ઘણા છે, અશુભ ના હાથ પાછળા છે. હાથ નાખી ના સાત પાછળા છે. ઉલપણે સોળ સ્વર્ગ ને પાંચ અનુતર વિમાન, સોળ ને પાંચ એકવીસ વિભાગ છે. શુભ ભાવ ને ભોગવવાના, અશુભ ભાવ ને ભોગવવાના સાત વિભાગ છે. અને તિર્યંચ માં તો કોઈ સંખ્યા નથી, એટલા વિભાગ છે. અસંખ્ય વિભાગ તિર્યંચ ના છે, કેમ કે માયાના પરિણામની વિચિત્રતા ઘણી છે. માયા એવી ચીજ છે બહુ સહજ ભાવે જીવને થઈ જાય છે, ખબર પડતી નથી. નાનું બાળક હોય અને તોફાન કરતો હોય શરીરમાં અને એને ખબર હોય કે હું બહાર જઈને તોફાન કરું છું, એ ઘરે ખબર પડીને મને વળશે, એને માં બાપ પડેલ કોઈ અને આમ જોયે, ના ના હું ક્યાંય નહોતો કે હું તો અહીંયા જતો એમ કે. માયા શીખવવી નથી પડતી, સહજપણે એનાથી ફેરફાર વાળો જવાબ દઈ દેવાય. જ્યાં એ ગુનામાં પકડાય, સરળતા છે એમાં તો ગુનો કબૂલ કરવામાં આવે છે, એને મારો આ દોષ છે અને એ દોષ હું ચાહતો નથી, તેથી એ દોષની પકડ કરવાનો એનો ભાવ રહેતો નથી અને સરળતાથી એ સરળતાના પરિણામથી દોષ છૂટે છે અને એ સરળતાના પરિણામથી મનુષ્યપણું મળે છે. મુખ્ય જે મનુષ્યપણું ઊભું મળ્યું એ સરળતાના પરિણામથી મળ્યું અને એ જ મનુષ્યપણામાં વધુ સરળતા થવાની પરિણામની પરિસ્થિતિ છે. જો જીવ વધારે સરળતા કરે તો સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી દે. એટલે સમ્યક દર્શન પણ વિશેષ સરળતામાં જ ઉત્પન્ન થતી એક ભૂમિકા છે. આમ છે જે માયાથી વિરુદ્ધ છે, માયાથી વિરુદ્ધ છે એટલે સમ્યક દ્રષ્ટિને તિર્યંચનો આયુષ નથી બંધાતો. એટલા અશુભ પરિણામ નો હોય કે નારકી નો બંધાય, પણ એટલા અશુભ થી તો તીવ્ર અશુભ છે, પણ એવા અશુભ નથી કે જેથી એને તિર્યંચ નો આયુષ બંધાય. બે આયુષ એને નિષેધ છે, ચાર માંથી બે નો નિષેધ થઈ જાય છે. હાજી મનુષ્યમાં દુરુપયોગ એટલે મોટા ભાગે તો આ કાળમાં ત્રણ સાયુર્ય જીવો બાંધે છે. તો ચારે ગતિના મોટા ભાગના જીવો ત્રિંશ ગતિમાં જાય છે. હા, એમાં સંખ્યા બહુ મોટી છે. ત્રિંશ ગતિમાં આખા વિશ્વની અંદર જે અનંત જીવો છે એનો મેજોરિટી ત્રિંશમાં છે. મતલબ છે મેજોરિટી, એની મેજોરિટી ત્રિંશમાં છે. આમ છે સંખ્યા વધારે વધારે ત્રિંશમાં, એથી પછી વધારે દેવલોકની સંખ્યા છે વધારેમાં આંકડામાં. પછી નારકીનો વારો પછી આવે, નારકીમાં ઓછા છે. સૌથી ઓછા જીવો મનુષ્ય પણ છે, એમ છે. અસંખ્યાત જીવો છે, સંખ્યાત નહીં પણ સંખ્યાથી પાર જીને અસંખ્યાત છે. સત્યોતેર બોલ છે. સર્વાંગ સમાધાન, સર્વાંગ જ્ઞાન સ્વરૂપ કહો, સર્વાંગ સુખથી ભરેલી વસ્તુ કહો, સર્વાંગ સમાધાન સમાધિ ભાવથી ભરેલી વસ્તુ કહો. શુદ્ધ ચારિત્ર કહો કે સમાધિ ભાવ કહો, ચારિત્ર ગુણ છે ને સર્વાંગ ભરેલો છે. જેમ જ્ઞાન ગુણ સર્વાંગ છે, એમ આનંદ ગુણ સર્વાંગ છે, એમ ચારિત્ર ગુણ પણ સર્વાંગ છે. અને પ્રત્યેક ગુણનું સામર્થ્ય અનંત 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 છે. અરે અનાદિથી તને વિજ્ઞાન ઘન આત્માની મહિમા બેઠી નથી, તારું સામર્થ્ય તને ભાષણ નથી. જો વર્તમાનમાં તને તારું સામર્થ ભાષે તો એની મહિમા ઘર કરી જાય. માણસ નથી કહેતા કે ભાઈ આમને આ રોગ થયો છે ને એ ઘર કરી ગયો છે, શરદી થયો, એવું કઈ જૂનું થયું, ક્રોનિક થાય ત્યારે એમ કહેવામાં આવે છે કે આ રોગે ઘર કર્યું છે. એટલે કે હવે ઘરમાંથી જેમ કોઈને બહાર કાઢી શકાય નહીં, એમ રોગ ઘરમાંથી નીકળતો નથી. એમ પરપદાર્થનો ને પરભાવનો જીવને રોગ ઘર કરી ગયો છે મિથ્યાતનો. એ મૂળમાંથી કાઢવાનો આ ઉપાય છે કે પોતાના વિજ્ઞાન ઘન આત્માને જાણે તો એનો મહિમા એને ઘર કરી જાય. એ મહિમા એને બેઠી નથી એમ કે છે, એ ઘર થવું જોઈએ એનું. હવે જીવને અનાદિથી વિજ્ઞાન ઘન આત્માની મહિમા બેઠી નથી. પર પદાર્થની રાગની સંયોગની સર્વ લોકના પદાર્થની મહિમા છે, પણ જીવને નિજ સ્વરૂપ વિજ્ઞાન ઘન છે આત્મા. જ્ઞાન ઘન છે, વિજ્ઞાન એટલે પૂરું જ્ઞાન. વિજ્ઞાન એટલું વિજ્ઞાન, શરીર વિજ્ઞાન કેમ નહીં, વિજ્ઞાન એટલે એકલા જ્ઞાન નો ઘન છે આત્મા. ઘન છે સોલિડ, ઘન ને છે ને શું કે છે સોલિડ કે છે, જેમાં કઈ બીજાનો પ્રવેશ નથી શકે એવું જ્ઞાન ઘન આત્મા છે. એની મહિમા જીવને બેઠી નથી. અનાદિથી બાહ્ય ચીજમાં આશ્ચર્યતાને કારણે પોતાના જ્ઞાન સ્વરૂપ કરતા પરમા કાંઈક વિશેષતા તથા વિસ્મયતા લાગતા ત્યાંથી ખસતો. પોતાના જ્ઞાન સ્વરૂપને છોડીને પોતાના કરતા પણ બીજી ચીજમાં એને વિશેષતા લાગે છે, અધિકતા લાગે છે, અને એની વિસ્મયતામાંથી ખસતો નથી. ઘરમાં વાસણ ઓછા હોય, ગરીબીમાં એ સારો ડબ્બો આવે ત્યાં રાજી થાય. ગુરુદેવ દાખલો આપતા ને, છાણ નો દાખલો આપતા, ગામડામાં છાણ લેવા નીકળે, સારો પૂરો જેવો ત્યાં રાજી થાય કે છે તો ઢોર ની વિસ્તાર, એ પૂરો મોટો અડધો હુમલો ભરાયો તો સારો કોદરો જોઈને રાજી થાય. આ જીવની દશા છે, કેટલી પામર દશા છે. અને સારો હીરાનો દાદીનો જોઈને રાજી થાય, બેમાં શું ફેરે છે? એ પૂરવાનો દાખલો એટલો આપતા કે આયા હીરાનો દાગીનો ખરીદીને રાજી થાય છે અને આયા પૂદડો લઈને રાજી થાય છે, બેમાંથી એક જ વર્ગમાં છે, કોઈ જુદા જુદા ક્લાસમાં. આ પરિસ્થિતિ છે. પોતે અનંત ગુણ સંપન્ન છે, પરમેશ્વર પદ સ્વરૂપ છે, એની એને આશ્ચર્ય ને વિસ્મયતા ને મહિમા નથી, એટલે એને પર ચીજને આગળ કરે છે. આ છે મારી પાસે, આ છે એની હસ્તી, એને પર પદાર્થની હસ્તીમાં એને રહેવું છે. પર પદાર્થની હસ્તીમાં એ રાજી છે, એ પોતાની હસ્તીનું ખૂન કરે છે, પોતાની હસ્તીની એ નાબૂદી કરે છે. એ પરિણામમાં નાબૂદ થઈ શકતું નથી, પણ શ્રદ્ધા જ્ઞાનમાં એની નાબૂદી સ્વીકારે છે, નાસ્તી સ્વીકારે છે. શું કહે છે? જીવને અનાદિથી બહારની ચીજમાં આશ્ચર્યતાને કારણે, મહિમાને કારણે, પોતાના જ્ઞાન ઘન સ્વરૂપ કરતા સર્વાંગ જ્ઞાનથી ભરેલી, અનંત ગુણથી સુખાદિથી ભરેલી ચીજ તેના કરતા પણ એને પરમાં અન્યમાં કાંઈક વિશેષતા લાગે છે, વધારે લાગે છે. વિશેષતા એટલે પોતાથી એ વધુ છે એમ એને અધિકાર આપે છે. આવી વાત છે. પોતે ચૈતન્ય મહાસત્તાધારી હોવા છતાં જળ રજકણને મહત્તા આપે છે. આ પરિસ્થિતિ છે. રાગ છે એ શું છે? પર પદાર્થ પ્રત્યે જીવનો લંબાતો પરિણામ છે, આકર્ષાતો ખેંચાતો પરિણામ છે, તે રાગ છે. એ પર પદાર્થનો મહિમા કયો કે રાગ કયો કે પર પદાર્થની અધિકાય કયો, એક જ વસ્તુ થઈ. એને વિસ્મયતા લાગતા ત્યાંથી તે ખસતો નથી. કોઈ એવો પ્રશ્ન કાઢે કે અમારે અંતર્મુખ તો થવું છે, ઘણું અંતર્મુખ થવું છે, પણ શું કરીએ? પરિણામ અંતર્મુખ આવતા બાર ને બાર રહે છે. કેમ કે પરિણામ બહાર થી ખસતા નથી અને અંતર્મુખ પરિણામ આવતા નથી. કારણ એ છે કે તારા પરિણામમાં પર પદાર્થની અધિકાર રહેલી છે. જીવનો આ મોટામાં મોટો દોષ છે. એટલે તો ભગવાને એમ કહ્યું કે જો ભાઈ, અમે પણ તારા માટે તો પરદ્રવ છીએ, તારા માટે તો અમે પરદ્રવ્ય છીએ, તેથી આ સિદ્ધાંત અનુસાર તો અમે તને એમ કહીએ છીએ કે અમારી અધિકાર કરવાની પણ અમે તને સંમતિ આપતા. આવું વિતરાગી વચન છે, વિતરાગ નું આવું
વચન છે,
વિતરાગી વચન છે. ત્યાં સુધી વાત છે, તો જળ પદાર્થ થી માંડીને
ત્યાં સુધી
એવા ફરમાન ને આધીન થઈને, એવી આજ્ઞાને આધીન થઈને વર્તે, વર્તું ચરણાધીન આજ્ઞાધીન, એને વિતરાગને માન્યા એમ કહેવાય, એને વિતરાગને કબૂલ્યાને સ્વીકાર્યા એમ કહેવાય, નહીતર એને માન્યા. ભગવાન આત્મા સર્વાંગ જ્ઞાન થી ભરેલો છે, ઘૂંટાય છે. આ પ્રવચનમાં ગુરુદેવશ્રીને આ મુદ્દો બહુ ઘૂંટાય છે, ઉપર એક ટુકડામાં બે વખત લીધું છે. સર્વાંગ જ્ઞાન થી ભરેલી, સર્વાંગ જ્ઞાન થી ભરેલી, એ થોડો ધ્યાનનો, ધ્યાનની કળાનો વિષય છે. જે સર્વાંગ પણ લીધું છે ને, ધ્યાન ક્યાં થાય છે? પોતાના સ્વક્ષેત્રમાં ઉપયોગ રમે છે ત્યારે એને ધ્યાન કહેવામાં આવે છે. એટલે ભાષામાં પણ એ પ્રકાર આવે છે. એક સુગાનીજીના પત્રમાં એ વિશે બહુ સારા આવે છે. અખંડ જ્ઞાન ઘન પુરુષાકાર, કૌંસમાં પોતે લખ્યું છે દેહાકાર. જેમ દેહમાં પ્રત્યેક અંગ છે અને જેટલા દેહના અંગ છે એટલું ચૈતન્ય પ્રદેશોનો પણ ત્યાં વ્યાપનો છે. જેટલો દેહનો આકાર છે એટલો જ આત્માનો આકાર છે. સર્વદેહી જીવોને, દેહ ધારણ કરેલા સર્વજીવો, એવો જે દેહાકાર પુરુષાકાર જે ભાવ લીધો છે એ અહીંયા સર્વાંગ એમ લીધો છે. જેટલા ક્ષેત્રમાં પોતે વ્યાપેલો છે, ક્ષેત્રથી જીવ જેટલા ક્ષેત્રમાં વ્યાપેલો છે એવો એટલામાં હું છું એમ ધ્યાનનો વિષય લેવો છે. યહી મેરા અસ્તિત્વ હૈ, પછી તો જે વાત સમજો લીધા છે, ભિન્નતાને હિસાબે લીધા છે. શરીર કર્મ ભાવ કર્મ અને શુદ્ધ પર્યાયથી ઊંડો ઊંડો ઊંડો, કારણ કે સ્વભાવ લેવો છે. ચૈતન્ય તત્વ મેં હું, યહી મેરા સ્વભાવ અસ્તિત્વ હૈ, યહી મેરા અસ્તિત્વ હૈ, એમ પોતાની હસ્તી સર્વાંગ ચૈતન્ય ક્ષેત્રમાં હું વ્યાપીને રહેલો છું એમ પોતાનું વ્યાપવું છે. ચૈતન્ય પિંડનું જેટલા ક્ષેત્રમાં વ્યાપવું છે તેમાં વ્યાપ વ્યાપકતાનો ભાવ લેવા માટે, વ્યાપ વ્યાપકતા એટલે ધ્યાન, વ્યાપ વ્યાપકપણે પોતે જ વ્યાપક ને પોતે જ વ્યાપ્ય, પોતાના સ્વક્ષેત્ર વટાવા યોગ્ય પોતાનું ક્ષેત્ર, એમાં જે ભાવ વ્યાપે તે ધ્યાન છે. અખંડ જ્ઞાન ઘન પુરુષાકાર, શરીર કર્મ ભાવ કર્મ અને પર્યાય છે ભી ઊંડા ચૈતન્ય તત્વ મેં હું, યહી મેરા અસ્તિત્વ હૈ. શુભ પર્યાય કા અસ્તિત્વ ભી ઇસમેં ગૌણ હૈ, એસી પ્રથમ યથાર્થ શ્રદ્ધા જબ કહી જાતી હૈ, કે એસી શ્રદ્ધા કે પ્રસાર કે સાથ હી લીનતા કા પ્રથમ આત્મા અનુભવ હોતા હૈ. લીનતા લેવી છે ને, વ્યાપ વ્યાપકપણે ધ્યાનની લીનતા લેવી છે. પ્રથમ સમય દર્શનના કારણે ત્યારે લીનતા પૂર્વક અહીંયા ચારિત્રની પ્રધાનતાથી શ્રદ્ધાની વ્યાખ્યા છે. એવી લીનતા થાય ત્યારે લીનતાની સાથે થઈને જે શ્રદ્ધાનું પરિણામ બન્યું તેને પ્રથમ યથાર્થ શ્રદ્ધા અથવા સમ્યક શ્રદ્ધા સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ સર્વાંગ 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 સમજાય છે. ભગવાન આત્મા સર્વાંગે જ્ઞાન થી ભરેલો છે. ભગવાન આત્મા એના અંગ અંગમાં સર્વાંગે જ્ઞાન થી ભરેલો છે. અસીમ જ્ઞાન થી એ ભરેલો છે સદાયને માટે કાયમ ને માટે. એટલે અત્યારે પણ એમાં આવી જાય. એટલે કે અસંખ્ય પ્રદેશે જ્ઞાન થી ભરેલો છે, સર્વાંગ જ્ઞાન થી ભરેલો છે. એટલે કે અસંખ્ય પ્રદેશે જ્ઞાન થી ભરેલો છે તેની અદભુતતાને નિહાળવા એક વાર પ્રયત્ન તો કર. આવો જે અદભુત થી અદભુત તત્વ છે, ચૈતન્ય ચમકતો હીરો છે, અદભુત છે, એની અદભુતતાને નિહાળવા એક વાર તો પ્રયત્ન કર. એનું કુતૂહલ ઊભી ઊભું કરીને એની જિજ્ઞાસામાં આવીને એને નિહાળવાનો તું પ્રયત્ન કર. જગતના આશ્ચર્યને ભૂલ અને તારા સ્વરૂપના ની મહત્તાના આશ્ચર્યમાં તું હા એમ કેમ છે.
જય હો સનાતન દિગંબર જૈન નારાયણ જય હો.